அரிஹந்தாரம் நமோ சித்தாரம் நமோ அரிஹாரம் நமோ வஜ்ராயாரம் நமோ தவசாமூலம் ஸ்ரீ ஜெயசங்கர் குரு நமோ நானாவித சுகதார ஆத்மஹித உபதேசிதே கரீ மங்களாசார சுதிதின சாசனே ஆத்மனு சாசனஸ்ருத ஜாதி துக்கே ஹாரி சுகதாரி சாதி சாசனா ஜாகு குண பத்ர ஜர்தா குண பத்ர சாகோ ஜாரி भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाश जीवनी को गरे उपकार प्रवासना अति देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के हो तो अर्थ भाषना जाके मंद बुद्धि हो के हो तो अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को हृदय ग्रंथ रचु आत्मानुशासन हमें जनों को है शिव कार हे आत्मन तो दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख वाली हूँ सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु विभाषित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो किंचित तू भय भीत न हो गुरुभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान अपनी चर्चा सोल साइंस अंतर्गत दर रविवार आ ग्रंथ पर चाली रही है जेमा अपने गया रविवार गाथा नंबर 125 नंबर की गाथा ऊपर अपने गया रविवार स्वाध्याय कहो तो जेमा मोक्ष मार्ग की यात्रा बहुत सरस विषय हतो मोक्ष मार्ग की यात्रा एना उपर आपने गया रविवार विस्तार की चर्चा करी थी एनो जे भावार्थ छे ए भावार्थ वाचवानो बाकी छे तो आपणे भावार्थ वाची लईए आपणे गया रविवार आखी एक मोक्ष मार्ग की चर्चा करी थी मोक्ष मार्ग ए साधक दशा छे अने मोक्ष ए साध्य दशा छे અને સંસાર માર્ગ છે એ બાધક દશા છે અને આ બધાનો આધાર બાધક દશા પર પોતાના ધ્યેય તત્વની વિરાધના કરવાથી બાધક દશા ઉત્પન્ન થાય છે. ધ્યેય તત્વ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે કારણ પરમાત્મા છે જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ આશ્રય કરવા યોગ્ય જે પરમ ઉપાદેય તત્વ છે જેના આશ્રયથી જીવને મોક્ષ માર્ગ અને મોક્ષની સુખની આનંદની વિકરાગતાની સિદ્ધ દશાની પ્રાપ્તિ થશે એવો જે ધ્યેય તત્વ છે એ ધ્યેય તત્વની વિરાધનાનું નામ સંસાર છે. ધ્યેય તત્વની આંશિક આરાધનાનું નામ મોક્ષ માર્ગ છે અને ધ્યેય તત્વમાં એટલે કે પોતાના આત્મામાં પરિપૂર્ણ લીન થઈને એમાં જ રહેવું અને એમાંથી ઉપયોગ બહાર અનંતકાળનો આવે એ છે સાધ્ય દશા, એ છે સિદ્ધ દશા, એ આપણા સિદ્ધ પરમેશ્વરની છે. આજ સુધી એકે સિદ્ધ ભગવાન એકવાર સિદ્ધતા પ્રગટ થયા પછી સંસારમાં આવતા નથી. ખ્યાલ આવે છે? તો એ પ્રકારે આખી આપણે ચર્ચા કરી હતી એમાં આપણે જોયું હતું કે એક મોક્ષ માર્ગનો પથિક હોય, એક મોક્ષ માર્ગનો યાત્રી હોય. જે રીતના આપણે કોઈ યાત્રા ઉપર જઈએ તો આપણે ઘણી બધી વસ્તુ સાથે લઈને જતા, આખો સંઘ જાય અને પછી આખું પ્લાનિંગ હોય, પછી સાથે વિદ્વાનો હોય, ભક્તિ કરવા વાળા હોય, ખ્યાલ આવે, ભોજન પાન હોય, બધું જ હોય. અને કઈ રીતે જવું એ બધું પ્લાનિંગ બધું વ્યવસ્થિત હોય. તો એ રીતે એક યાત્રામાં જયારે કોઈ નીકળે છે તો બધી વ્યવસ્થા કરીને નીકળે છે. એવી રીતના મોક્ષ માર્ગ ઉપર ચાલવા વાળા જીવને એની સાથે સાથે શું હોય છે, એની તાકાત કહો, એનું બળ કહો, એનો સાથી કહો, એની સખી કહો, ખ્યાલ આવે છે? તો એ કઈ કઈ વસ્તુઓ હોય છે એની આપણે ચર્ચા કરી હતી. તો જો આપણે અર્થ વાંચ્યો હતો ખાલી ભાવાર્થનું આપણે રીડિંગ કરી લઈએ, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે ઘણી ચર્ચા કરી લીધી હતી, એમાં આપણે અર્થમાં આપણે જોયું હતું, તમને લોકોએ યાદ પણ કરાયું હતું, જ્ઞાન રૂપિ માર્ગદર્શન, ખ્યાલ આવે છે? જ્ઞાન રૂપિ માર્ગદર્શક, ત્યારે ઉપસર્ગ પરિચય આવશે, સંતા ભાવ, શાંતિ, વિકરાગતા, પોતાના સ્વભાવમાં, જાતા દ્રષ્ટા ભાવમાં કોના બળે રહેશે, એટલે માર્ગદર્શન કોણ આપશે, ખ્યાલ આવે છે? સમ્યક જ્ઞાન. તો એ રીતે એક એક વાત આવી હતી. તો જ્ઞાન રૂપિ માર્ગદર્શન દર્શક આગે આગે ચર્ચા હો, અને જ્યાં જ્ઞાન રૂપી, હું ખાલી રીડિંગ કરું છું, જ્યાં જ્ઞાન રૂપી, પેજ નંબર 115 છે, 125 નંબર ની ગાથા, જ્યાં જ્ઞાન રૂપી માર્ગદર્શક આગે આગે ચલતા હો, લજ્જારૂપી સહચરી હો, લજ્જારૂપી સહચરી હો, તપ રૂપી કા કંબલ હો, ચારિત્ર રૂપી જૈસા પાલક હો, સ્વર્ગ જૈસા વિશ્રામ સ્થલ હો, ગુણ રૂપી રક્ષક હો, જો સીધા હો, જિસે ઉપશમ રૂપી જલ કા બાહુલ્ય હો, દયા રૂપી છાયા હો, ભાવના રૂપી ગમન હો, એસી સામગ્રી યુક્ત માર્ગ મે ચલને વાલે મુનિ નિરાપદ રૂપ સે અભિષ્ટ સ્થાન કો પહોંચ જાતે હૈ. કોઈ પણ આપતા વગર, આપતા વગર એટલે ડિફિકલ્ટી વગર, ક્યાં પહોંચી જાય છે? અભિષ્ટ એટલે એના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી જાય. આટલી વસ્તુઓ સાથે હોય, આટલી વસ્તુઓ સાથે રાખી હોય તો એ નિયમથી એના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી જાય, બરાબર? હવે આપણે ભાવાર્થ વાંચીએ છીએ, ખાલી એનું રીડિંગ કરીએ, ભાવાર્થ થોડો મોટો છે, આપણે એનું રીડિંગ કરીને આગળ વધીએ. જિસ પ્રકાર કોઈ વ્યક્તિ કિસી નગર કો ગમન કરે ઓર ઉસે યોગ્ય માર્ગદર્શક આદિ અનેક સામગ્રી મિલે તો વહ નિરાપદ રૂપ સે ઉસ નગર મે પહોંચ જાતા હૈ. ઉસી પ્રકાર કિસી મોક્ષ અભિલાષી ભવ્ય જીવ કો જ્ઞાન આદિ સામગ્રી મિલે તો વહ નિરાપદ રૂપ સે મોક્ષ પ્રાપ્ત કર લેતા હૈ. જિસ પ્રકાર કિસી યાત્રી કો, હવે જે કમ્પેરિઝન કરે છે લૌકિક અને પછી આપણો જે અલૌકિક માર્ગ છે મોક્ષ માર્ગની યાત્રા, જિસ પ્રકાર કિસી યાત્રી કો માર્ગદર્શક માર્ગ બતાતા હૈ, ઉસી પ્રકાર જ્ઞાન મોક્ષ માર્ગ મે બહુ સરસ એક શબ્દ. હવે ભાવાર્થ ટોડરમાંથી સાબે લખ્યો છે, આજે ભાવાર્થ આપણે વાંચીએ છીએ એ પંડિત ટોડરમાંથી સાબે લખ્યો છે. તો શું લખે છે? મોક્ષ માર્ગ મે ઉસી પ્રકાર જ્ઞાન મોક્ષ માર્ગ મે હેયોપાદેય તત્વ કા નિર્ણય કરાતા હૈ. સમજાય છે? કેટલી ઇમ્પોર્ટન્ટ વાત કીધી, મોક્ષ માર્ગમાં જ્યાં સુધી હે ઉપાધેયમાં હે જે અને ઉપાધેય તત્વનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી તું મોક્ષ માર્ગમાં એક કદમ પણ આગળ નહીં મૂકી શકે. તો એ કોણ કરાવે છે? હે જે ઉપાધેયનો નિર્ણય કોણ કરે છે, કોણ કરાવે છે, તેમાં થાય છે? ત્યારે કે જ્ઞાનમાં થાય છે, કેમ કે જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. જ્ઞાન સ્વને અને પરને દેવને જાણે છે. તો જ્ઞાનને ખબર પડે છે, જો આ શરીર હું નથી, આ રાગ ભાવ હું નથી, આ બાહ્ય સંયોગ છે એ હું નથી, એ મારા નથી, હું એનો કરતા નથી, હું એનો ભોગતા નથી, હું એનો સ્વામી નથી, હું એના બળ પર નથી, એ મારા બળ નથી, હું એના અધીન નથી, એ મારા અધીન નથી. આવો નિર્ણય કોણ કરે છે? ખ્યાલ આવે છે? કોણ કોના આશરે મુક્તિ મળશે, કોના આશરે સાચું સુખ આનંદ અતિન્દ્રિય આનંદ અને સુખની પ્રાપ્તિ થશે, કોનો આશ્રય લેવાથી તમને જેની જ્ઞાન શંકરની પ્રાપ્તિ થશે? તો એ અભેદ અનંત ગુણોને પી બેઠો એવો જે અભેદ તત્વ છે એ ઉપાધેય છે. તમને ખ્યાલ આવે? ત્રણ શબ્દ સમજાય છે, ત્રણ શબ્દ હે જે અને ઉપાધેય. હે એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હે? આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ રીડ, તમને સમજાવવું પણ જોઈએ કે આપણે શું વાંચી રહ્યા છે. ભલે એક તો કે એક ગાથા નહીં થાય, એક ગાથા બે બે વીક ચાલે, પણ ખ્યાલ તો આવો ને શું લખ્યું છે. હે એટલે શું? વોટ યુ મીન બાય હે? થ્રી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ઓફ જિનાગર, હે એન્ડ ઉપાધ. યુ ગોટ ધ થ્રી વર્ડ, હે જે અને ઉપાધ, બરાબર? સમજાયું? પ્રિયંકાને હે જે અને ઉપાધ. હે એટલે શું? હે એટલે છોડવા યોગ્ય, હે સમજાય છે? હવે છોડવા યોગ્ય શું છે બોલો? આઈ ગીવ યુ ટુ ઓપ્શન,
હવે છોડવા યોગ્ય શું છે? ઘર, કુટુંબ, પરિવાર અને રાગાદી ભાવ, બે છોડવા યોગ્ય છે ને? ઘર, કુટુંબ, પરિવાર અને અંદરમાં ઉત્પન્ન થતો જે રાગ ભાવ છે, જે મલિન ભાવ છે, જે વિકારી ભાવ છે, જે અશુદ્ધ ભાવ છે, જે આશ્રવ તત્વ છે, જે ઓદૈક ભાવ છે, જે પરલક્ષી આકુલતા ઉત્પન્ન થાય છે, પરના લક્ષ છે, આમ કહ્યું હોય આમ મોટું કરવું જોઈએ તો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ આમ થશે, આમ કરવું છે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ, જે કરતા બુદ્ધિ છે, શરીરને લઈને જે એકત્વ બુદ્ધિ છે, પરદ્રવ્યને લઈને જે સ્વામિત્વ બુદ્ધિ છે, આ મારું છે, હું આનો સ્વામી છું, ખ્યાલ આવે છે? તો એ જે પ્રકારનું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનેક પ્રકારના કસાય, અસંખ્યાત લોક પ્રમાણ ઓદૈક ભાવ, વિકાર, રાગદ્વેષ, તારુમારું, ઈચ્છનિષ્ઠ, આ બધા જે ભાવ છે એ રહે છે, બરાબર? અને એના એ કોના લક્ષ્ય થાય છે? તો કે ઘર, કુટુંબ, પરિવાર આદિ પરદ્રવ્યના લક્ષ્ય થાય છે. તો બે વસ્તુ એમાં આવશે ને, કઈ બે વસ્તુ આવશે? ઘર, કુટુંબ, પરિવાર અને રાગાદી ભાવ, બરાબર ને? બરાબર ના કે હા કે બરાબર કે નહીં બોલો કે ભાઈ, બરાબર કે નહીં? રોંગ બોલી કે કઈ? અડધું રાઈટ બોલી, અડધું રોંગ બોલી, બધું રોંગ બોલી, બધું રાઈટ બોલી, અડધું રોંગ બોલી, વેરી ગુડ, બોલો અડધું રોંગ બોલી, પાડું હવે તો હા પાડી દીધી, ક્યાં બરાબર છે? અડધું રોંગ બોલી, શું રોંગ બોલી? મેં શું કીધું તમને? ઘર, કુટુંબ, પરિવાર અને રાગાતી ભાવ એ બે રહે છે, એ બે રહે નથી. આપણે તમે જે બોલો ને, જો અમે ઈવી ટ્રસ્ટી રાઈટ, અમે જે બોલો, અમે હાથ પર તમે પૂછ્યું કે બરાબર બોલી, તો અમે એમ કહીએ કે તમે રોંગ બોલ્યા, અમે એમ જ કીધું ને રાઈટ બોલ્યા. બરાબર સામે શું કીધું પ્રિયંકા? ઘર, કુટુંબ, પરિવાર એ નથી. અરે એ તો છૂટા છે. આ શરીરને છોડો, શરીરને છોડો, શરીરને છોડો, શરીરને છોડો, શરીરને છોડો, શરીર તો છૂટું છે, આત્માથી શરીર છૂટું છે. આ તો અગિયાર દશામાં આપણે એક માન્યું છે, આપણે શરીરને પોતાનું સ્વરૂપ માન્યું છે, આપણે એમાં એકત્ર કરી બેઠા છે, આપણે એને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, એના કરતા બનીએ છીએ, વાત અલગ છે. વસ્તુ સ્વરૂપની કમી જઈને જોવો તો શું ચાલે છે બોલો? શરીરમાં શું ચાલ્યું આજ સુધી? કોનું ચાલ્યું શરીરમાં? ચક્રવર્તી જેવા ચક્રવર્તીનું ચાલ્યું, અને 700 વર્ષ સુધી એમને પણ કોળ જેવી માં બીમારી આવી ગઈ બોલો. ચાતા કાંસ ન પંચોકર કેમ? ખ્યાલ આવે છે? તો એનો કરતા કોણ છે? એનો કરતા કોણ છે? તો કે આત્મા તો નથી, કારણ કે આત્મા અગર કરતા તો કોઈ કોઈ બીમાર નો પડવા ચાહે, રાઈટ? નો વન વુડ વિશ, કોઈ ગુરુ નો થવા જાય, નો વન વુડ વિશ, તો પણ થાય છે. તો એનો કરતા કોણ છે? હુ ઇઝ ધ કંટ્રોલર? તો કે નિમિત્ત ની અપેક્ષા વાત કરે તો આખું જગત કે છે ઈશ્વરની મરજી હતી, ઈશ્વરની મરજી હતી. ક્યાં નાખી દેશે? ભગવાનની આજ મરજી હતી, એ ભગવાન અગિયાર વાગ્યા ભગવાન, બરાબર છે? અને હવે જૈન ધર્મ માં શું આવશે વાત બોલો? મૂળ વાત શું છે? નિમિત્ત અપેક્ષાએ વાત કરો તો, નિમિત્ત ની અપેક્ષાએ વાત કરો તો આખો કંટ્રોલ આ નો કર્મ. આ શું છે? નો કર્મ, નો કર્મ, બરાબર? આ નો કર્મ છે. અને પુણ્ય પાપ નો ઉદય, સાતા સાતા નો ઉદય, જ્ઞાનાવરણીય નો ઉદય, એ દ્રવ્ય કર્મ છે. અને અંદર માં ઉત્પન્ન થતા જે રાગાદી ભાવ છે એ ભાવ કર્મ છે. તમે શું કીધું? આને શું કીધું? આ શું છે? નો કર્મ. નો કર્મ એટલે ખબર છે, આગમમાં સંજીવજી હતા ને, સંજીવજી હંમેશા કહેતા, સંજીવજી હંમેશા પ્રવચન માં કે નો કર્મ મતલબ ક્યાં? નો કર્મ મતલબ નોકર, 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 સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એને તો તમે જે કેસે કરશો ને વોઈ, સમજાય છે? પહેલે દિવસે હું તમારા ઘરે ઉપમા એક્ઝામ્પલ છે, તમારે 3 દિવસ એ હોય, બરાબર છે? તમે પહેલે દિવસે મને કીધું જેથી જો આ ગાડી છે, ડ્રાઈવર છે, તમે જ્યાં જવું હોય ત્યાં કોઈ વિદ્વાન આવ્યો છે, કોઈ વિદ્વાન તમારા ઘરે આવ્યો, બરાબર? હવે એ તમારા ડ્રાઈવર થાય તો એમને નથી ઓળખતા, એમ થાય કે હા મહેમાન છે. હવે તમે પહેલે દિવસે એમને કીધું, સામાન્ય સાથી ઉદાહરણ સાંભળજો, તમે પહેલે દિવસે એમને કીધું કે પંડિતજી તમને જ્યાં જવું હોય ને ત્યાં, જ્યાં ડ્રાઈવર છે, ગાડી છે, ઉભા છે, અહીંયા તમને જ્યાં જવું હોય ને ત્યાં તમે એ જે તમને લઈ જશે, બરાબર? પંડિતજી કીધું હા ઠીક છે, મને બે ત્રણ કામ છે, પતા જાઓ. ખ્યાલ આવે છે? હવે એ ડ્રાઈવર તમારા કેવા ઉપર, કોના કેવા પર? અક્ષય રાયના કેવા ઉપર, એમને લેકે જાને જ્યાં બી જાના હે, બરાબર? હવે તમારા કેવા ઉપર એ ડ્રાઈવર ભાઈ, એ વિદ્વાન ભાઈ ને, વિદ્વાન ને લઈ ગયા પંડિતજી, બરાબર? હવે બીજે દિવસે પંડિતજી વિતરાયું છે, બીજે દિવસે કહેશે ચલો, તો હવે શું કહેશે? આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? તો એનું જે કંટ્રોલિંગ પાવર છે કોના હાથમાં છે? પોઈન્ટ સમજાય છે? એ કોઈ બીજાના હાથમાં નથી, એના માલિકના હાથમાં છે. તો નિમિત્તની અપેક્ષાએ આ શરીરનું જે પણ પરિણામ થાય છે એ કોના હાથમાં? નિમિત્તની અપેક્ષાએ દ્રવ્ય કર્મના હાથમાં છે. અને ઉપાદાનથી જુઓ તો એ શરીરનું પરલન શરીરમાં શરીર થી શરીરના કારણે એનો કરતા શરીર છે, એનું કર્મ શરીર છે, બધું શરીરમાં શરીરનું શરીર થી થાય. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? એનું બધું પરલન કોનાથી થાય છે? તો કે શરીર થી થાય છે, બરાબર. હવે જો શું કીધું આમાં, આપણે કોની વાત કરતા હતા? હે ની વાત કરતા હતા. હે માં શું છે? તો કે આત્મામાં ઉત્પન્ન થતા જે રાગાદી ભાવ છે એ હે છે. ઘર કુટુંબ પરિવાર હે નથી. ઘર કુટુંબ પરિવાર તારામાં આવ્યા જ નથી, તારામાં એનો પ્રવેશ જ નથી થયો, એન્ટ્રી જ નથી થઈ. તું એને અડતો સ્પર્શતો પણ નથી કે તું એને છોડે. એક શક્તિ છે ને, કઈ શક્તિ છે બોલો, કઈ શક્તિ યાદ આવે છે ભાભી? ત્યાગ ઉપાદાન શૂન્ય થઈ શકે. સમજાય છે? કોનો ત્યાગ થઈ શકે? કે જેનું ગ્રહણ કર્યું હોય એનો ત્યાગ થઈ શકે. હવે કર્મ ને પરદ્રવ્ય ને શરીર ને તું વિચારો શાંતિથી, ગ્રહણ જ નથી કર્યું આત્માએ. કયા પદ ને ગ્રહણ કર્યું છે બોલો? કયા પદ? ચક્રવર્તી પદ. વિચાર કરો, 96,000 રાણી કોની છે બોલો? સમ્યક દ્રષ્ટિ ની છે કે ચક્રવર્તી ની છે? 6 ખંડ નો સ્વામી કોણ છે? સમ્યક દ્રષ્ટિ છે કે ચક્રવર્તી છે બોલો? સમ્યક દ્રષ્ટિ નથી. 6 ખંડ નો સ્વામી ચક્રવર્તી છે. અને એક પદ માનું નથી એમ ચક્રવર્તી, એમ સમ્યક દ્રષ્ટિ માને છે કે આ ચક્રવર્તી પદ માનું નથી. આ સંયોગ મારા, સમજાય છે શું કઉ છું? આ સંયોગ મારા નથી, કારણ કે મેં એને ગ્રહણ નથી કર્યા. તો મારી માટે એ ઉપાદે પણ નથી અને હે પણ નથી. તો ક્યાં જશે ઘર કુટુંબ પરિવાર આ બધું? ક્યાં જશે? તો ગુને માં જશે. ક્યાં જશે? ઘર કુટુંબ પરિવાર કર્મ નો ઉદય, જે પણ બાહ્ય પરિસ્થિતિઓ બને છે, જે પણ પરદ્રવ્ય નું કલમન થાય છે, સમજાય છે? એ બધું સેવા જશે, એ બધું ગિને ગિને જાણવા યોગ્ય છે. હું ખાલી એને જાણી શકું છું, હું કાંઈ કરી શકતો નથી. એમાં મારી ઈચ્છા અનુસાર એનું પરલન નથી થતું. કોઈ પણ પરદ્રવ્યનું જળ હોય કે ચેતન હોય તો ધ ક્વેશ્ચન કે આમ કેમ થયું, આમ નહોતું થવું જોઈતું, કોઈ સમજાય છે? એ ક્વેશ્ચન જ નીકળી જશે. કેમ? કારણ કે અરે એ જ્ઞે છે, એ જ્ઞે નું પરમન છે, એ પરમન એના અધીન છે, એ પરમન ક્રમબદ્ધ છે, એ પરમન નો કરતા એ છે, એ પરમન નો કરતા હું નથી. આવો નિર્ણય કોણ કરાવે છે મોક્ષ માર્ગમાં સમ્યક દ્રષ્ટિ જીવોને? તો કે આવો નિર્ણય મોક્ષ માર્ગમાં સમ્યક દ્રષ્ટિ જીવોને જ્ઞાન કરાવે છે. એટલે એ જ્ઞાન એનો પરમ સાથી છે. કોઈ સમજાય છે? સીતાજી, અંજનાજી, આ બધા સતીઓના આવા ઉત્સર્ગ આવ્યા, ખ્યાલ આવે છે? પાપ નો ઉદય આવ્યો, જંગલમાં મૂકી દીધા, છોડી દીધા. બોલો, કોના આધારે રહ્યા? કોના સહારે રહ્યા? કોના બળે રહ્યા? કોને બળ આપ્યું? કોના બળે નિર્ણય થયો? તો કે જ્ઞાન ન બળે, સમ્યક જ્ઞાન ન બળે. આ તાકાત છે હથિયાર. જે સમજાયું, જે એટલે જાણવા યોગ્ય. આ મોબાઈલ શું છે બોલો? બોલો, એ શું કે બોલો? આ મોબાઈલ શું છે? જ્ઞે. ખ્યાલ આવે છે? આ શરીર તો જ્ઞે. ઘર કુટુંબ પરિવાર જે પણ ઉદયમાં જે પણ સહયોગ મળ્યા એ જ્ઞે છે. એ મળ્યા કેમ મળ્યા? તો કેટલા મળ્યા? આમ મળ્યા, કેમ મળ્યા, આટલા મળ્યા? તો એ બધાનો આન્સર કર્મ નો ઉદય આવશે. કારણ કે જેવો કર્મ બાંધીને આવ્યો છે એ પ્રકારે તને ઉદય આવશે, એ પ્રકારે બાહ્ય સામગ્રી મળશે. તો કેમ કેમ પ્રશ્ન, વાય ધીસ ક્વેશ્ચન શુડ નોટ બી દેર ઇન અવર ડિક્શનરી ઓનલી. વાય ધીસ હેપન્ડ? વાય આ કેમ થયું, આમ કેમ થયું? તો કે નથી હતું. કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં, અનંત તીર્થંકરોના જ્ઞાનમાં, સિદ્ધોના જ્ઞાનમાં એક એક જીનેનું એક એક પરદ્રવ્યનું પરમણ ગણાય. એને જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર પણ બદલી શકવામાં સમર્થ નથી. જે સમજાયું, જે જાણવા યોગ્ય, હે એટલે છોડવા યોગ્ય. તો શું છોડવા યોગ્ય છે? કે જે મારી પર્યાયમાં ઉત્પન્ન થાય અને જે દુઃખદાયી હોય એ ભાવ છોડવા યોગ્ય. જે આકુરતા ઉત્પન્ન કરાવે, જે આશ્રવ ભાવ સંસાર ઉભો કરે, સંસારમાં પરિભ્રમણ કરાવે, 4 ગતિ 84 લાખ યોનિઓમાં જીવને રખડાવે, એ છોડવા યોગ્ય છે. એ ભાવ છોડવા યોગ્ય છે. એ ભાવનો ત્યાગ કરવા યોગ્ય છે. કોઈ સમજાય છે? કે એ ભાવ મારી પર્યાયમાં, મારા પ્રમાણના દ્રવ્યમાં, મારા અંદર એ ભાવ ઉત્પન્ન થયો છે. મારા ક્યાં રાગ ક્યાં થશે બોલો? જીવના અસંખ્યાત પ્રદેશમાં રાગ ઉત્પન્ન થાય છે. એની એક સમયની પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે. ભલે સ્વભાવમાં રાગ નો ભાવ પણ નથી આવતો, પણ પર્યાયમાં તો છે ને, એનું વેદન તો છે ને, એના કારણે જીવ દુઃખી તો થાય છે ને, એના કારણે નવીન કર્મ નો બંધ તો થાય છે ને, એનું વેદન તો થાય છે ને, ફીલિંગ તો આવે છે ને, આકુરતાનું, રાગનું, દ્વેષનું, મિથ્યાત્વ, અજ્ઞાન, તો આ બધાનું ફીલિંગ, આ બધાનું વેદન, આ બધાનું દુઃખ કોણ ભોગવે છે? તો જીવ. કારણ કે ચેતન તત્વ છે, જાણનાર છે, દેખનાર છે, ભોગવનાર છે, વેદનાર છે, એવી એનામાં યોગ્યતા છે. જે સમજાયું ઘે, દ્વેષ અને ઉપાદે. ચલો ઉપાદે એટલે રાગાદી ભાવ એ હેરી જશે, છોડવાયું. આશ્રવ બંધ તત્વ છોડવાયું. અને એમાં સૌથી પહેલા કયો આશ્રવ હે છે? સૌથી પહેલા આશ્રવ નો બાપ કહીએ ને, રાજા કહીએ, અને એ મોહ રાજા, એ મોહ મિથ્યાત્વ. ખ્યાલ આવે છે? તો એ મિથ્યાત્વ ના કારણે, એ મિથ્યાત્વ ભાવ ના કારણે, એ મિથ્યા અભિપ્રાય ના કારણે આપણે સંસારમાં અટકી રહ્યા. કેમ આટલા ભાવ ઉભા થયા? કેમ આટલી રખડપટ્ટી અનાવી કાતી કરી રહ્યા છે? સમજાય છે? મિથ્યાત્વ નું ભાવ વાસન થાય છે, મિથ્યાત્વ નું ભાવ વાસન નહીં થાય ને તો એને છોડવાનો ઉપાય તો નહીં કરે. ઘીને રાગ સમજાય, દ્વેષ સમજાય, ક્રોધ કર્યો હોય કોઈએ તો સમજાય કે આ ન કરવું જોઈએ. હિંસા કરી હોય તો નહીં નહીં, આ હિંસા ન કરાય, જૂઠું ન બોલાય, ચોરી ન કરાય, ખુશીનું સેવન ન કરાય. સમજાય કે પરિગ્રહ પાપ લાગે, પણ મિથ્યાત્વ આ બધાનો પાપ કોણ છે? પ્રિયંકા, મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. ઊંધી માન્યતા એટલે જેવું સ્વરૂપ નથી મારું એવું માનવું, અને જેવું છે એવું એક સમય માટે પણ ન માનવું. બોલો, આપણે માનીએ છીએ પોતાને જેવું સ્વરૂપ છે એવું પોતાનું માનીએ છે? નથી માનતા. આ બધી વાતો ચૂર લાગે આપણને, ક્યાં તો હવે અમે કેટલા 40 વર્ષથી 30 વર્ષથી સાંભળીએ છીએ, પણ સાંભળીએ છીએ વસ્તુ અલગ છે, અને એના ઉપર વિચાર કરીને, એનો અભ્યાસ કરીને, પ્રજ્ઞાથી પટકીને, અંતરંગ પુરુષાર્થ ઉપાડીને, અંતર્મુખ થઈને, પોતાના સ્વભાવની ઉર્ધ્વતા કરીને, અંદરનો ઉપયોગ થયે ત્યારે એ ખરેખર સાંભળ્યું કેવા. એક અલગ પ્રકારની અનાકુરતા, નિરાકુરતા, શાંતિ, નિશંકતા, નિર્ભયતા, નિર્ભરતા જીવને અંદરમાં આવી જોઈએ, અને એનો આધાર પોતાનો આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાધેય તત્વ આત્મા. આત્મા ઉપાધેય છે, આશ્રય કરવા યોગ્ય. હરિયન ભગવાન શું કરે છે હમણાં બોલો? 20-20 ભગવાન છે ને તમોશ્રણમાં વિરાજમાન મહાવિજય ક્ષેત્રમાં, બોલો શું કરી રહ્યા છે? અનંત સ્થિત ભગવાન છે સિદ્ધાલયમાં, શું કરી રહ્યા છે? કઈ કરી રહ્યા છે કે નહીં? કરતા છે કે નહીં? કઈ કાર્ય કરી રહ્યા છે કે નહીં? કઈ ભોગવી રહ્યા છે કે નહીં? બીજી છે કે નહીં? અરે સૌથી વધારે બીજી છે. કેમ? કારણ કે હરેક સમયે પોતાનો ઉપયોગ અંતર્મુખ થઈને અવ્યાબાદ સુખ, અવ્યાબાદ સુખ, અવ્યાબાદ સુખ, અવ્યાબાદ સુખ અનંતકાળ સુધી ભોગવવાના છે, અને એમાંથી ક્યારે પણ બહાર આવવાના નથી. સમજી લઈએ, કારણ કે જે જોતું તું એ સર્વસ્વ બધું પોતામાં મળી ગયું. જે ત્રિભુવન ને જીવ અનંત સુખ ચાહે સુખ તે ભય. સી, ક્લિયર ઇઝ વેરી ક્લિયર. કોન્સેપ્ટ શુડ બી વેરી ક્લિયર. પ્રિન્સિપલ સિદ્ધાંત શુડ બી વેરી ક્લિયર. સાત તત્વ શુડ બી વેરી ક્લિયર. એની ભિન્નતા શુડ બી વેરી ક્લિયર. બે દ્રવ્ય વચ્ચે ભિન્નતા અત્યંત અભાવ વજ્રની દીવા છે, શુડ બી વેરી ક્લિયર. જેની પાછળ ભાગ્ય છે આખું જીવન, એ એક પરમાણુ પણ આપણી સાથે નથી આવવાનું, સમજી લેજો. અને જે આપણું છે એમાં એક સમય પણ આપણે ઉપયોગ નથી લઈ જતા. કોની પાછળ ભાગ્ય છે? શરીર, ઘર, કુટુંબ, પરિવાર, જે પણ ભાઈ સહયોગ છે એની પાછળ આખી દુનિયા ભાગે છે. એની ચિંતા કરે છે, એને ભેગું કરે છે, એનું લક્ષ્ય કરે છે, એમાં એકત્વ કરે છે, એના બળ પર પોતાને મહાન માને છે, પરંતુ એ એક પરમાણુ પણ તારી સાથે નથી આવતો. કોઈ ચાલે ને ત્યારે સુપારુદેવ ના જે 10 બોલ છે ને, જે આપણે છે ને સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ને ભિન્ન ભિન્ન જોવો, શું 10 બોલ ગજબ છે. ત્યારે જેસુ એક લેક્ચર આના ઉપર, સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, અન્ય, ભિન્ન ભિન્ન જોવો. જો આ સૌથી પહેલા વેદ જ્ઞાન, આ ભિન્ન ભિન્ન જોવો. બે અકાઉન્ટ બનાવવાના છે. કેટલા અકાઉન્ટ બનાવો તમે બોલો? સમ્યકભાઈ, કેટલા અકાઉન્ટ બને તમારા બુક્સમાં? કેટલાય બનતા હશે. અહીંયા કે છે બે બનાવવાય તો ખાલી બે, ખાલી બે અકાઉન્ટ, ખાલી બે, સ્વદ્રવ્ય, પરદ્રવ્ય.
ભિન્ન ભિન્ન જો
ખ્યાલ આવે છે.
પછી છે બધા બધા બોલ છે સ્વદ્રવ્ય ના રક્ષક સ્વરાથી ખાઓ. હવે આપણે તો કોઈ રક્ષા નો પર્યાસ શકો અને અહીંયા કે છે સ્વદ્રવ્ય ના રક્ષક સ્વરાથી ખાઓ. એટલે બોલ છે દ્રઢ બોલ જ. હે જે ઉપાદે સમજાય છે, હે જે ઉપાદે સમજાયું. વોટ ઇઝ હે, વોટ ઇઝ જે, વોટ ઇઝ ઉપાદે. ફર્સ્ટ ટાઈમ કદાચ સાંભળ્યા છે શબ્દ, પણ આ જીવાગમ ના મૂળ શબ્દ છે. This will lead to ભેદ જ્ઞાન, this will lead to સમ્યક જ્ઞાન, this will lead to કેવલ જ્ઞાન. કેમ કે આનો નિર્ણય નહીં થાય. નિર્ણય કહું છું, નિર્ણય શું કહું છું, નિર્ણય શૈષ્ય ના આધારે નહીં, વાણીમાં નહીં, વિકલ્પમાં નહીં, નિર્ણય ના આધારે આ વાત આવી જોઈએ. 24 કલાક આનું અંદર માં શું કહેવાય, નિર્ણય ની ખુમારી રહેવી જોઈએ. કોઈ ખુમારી રહેવી જોઈએ, નિર્ણય ની મસ્તી રહેવી જોઈએ. શું નિર્ણય, કે હું તો આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ છે. મારામાં કોઈ કમી ખામી ઓછક છે નહીં, મારામાં અધૂરા દીપિકા છે નહીં, મારામાં કોઈ વિકાર વિભાવનો પ્રવેશ થયો નથી, થતો નથી, થવાનો નથી. ખ્યાલ આવે છે આપણને આનંદ, કે આનંદ આવે ને કે શું થયું હમણાં, ઓલું મૂન ઉપર શું લાઈન થઈ ગયું, હા તો કેવી ખુશી થાય.
વેરી ગુડ, વેરી ગુડ.
તારો ઉપયોગ તારા સ્વભાવમાં ક્યારે લાઈન થશે, એ કે પેલા બધું બધે લાઈન થઈ જશે. ખ્યાલ આવે છે તારો ઉપયોગ તારા સ્વભાવમાં ક્યારે લાઈન થાય છે, એની માટે કેટલી તૈયારી કરે છે, એની માટે કેટલો પ્રયત્ન કરે છે, એની માટે બુદ્ધિપૂર્વક કેટલો બેસે છે, એની માટે અંતર્મુખ કેટલો થાય છે, એની માટે ભેદ જ્ઞાનનો અભ્યાસ 24 કલાકમાં કેટલો કરે છે, અને એની માટે ચિંતન મંથન કેટલું ચાલે છે, એની વાત કર આચાર્ય દેવ કહે છે. આ ભાવ ચૂકી ગયો તો બહુ જ અફસોસ આગળ કરવો પડે, કારણ કે આવો અવસર પાછો નહીં મળે. યુ કે નોટ અફોર્ડ ટુ ટેક ધીસ ભાવ લાઇટલી. અગિયાર અગિયાર વી કેન નોટ અફોર્ડ ટુ ટેક ધીસ ભાવ લાઇટલી, ટેક ધીસ સહયોગ લાઇટલી, એન્ડ ટેક ધીસ સમની પંચેન્દ્રિય પણું મળ્યું છે. વી કેન નોટ અફોર્ડ ટુ ટેક ધીસ લાઇફ. ખ્યાલ આવે છે, કારણ કે આમ પૂરી થઈ જશે તૈયાર, આમ પૂરું થઈ જશે આયુષ, આમ બદલાઈ જશે સમય, અને આમ બદલાઈ જશે ઉદય, અને આમ બદલાઈ જશે શરીરની અવસ્થા. શું આવશે સાથે, શું શું છે બોલો. મુનિરાજ ની આ વર્ણન કહ્યું ને, આમાંથી સંયોગમાં શું છે મુનિરાજ પાસે, કાંઈ નહીં. બધું પોતાનું અંતરંગ છે, જ્ઞાન પોતાનું અંતરંગ, ચારિત્ર અંતરંગ, લજ્જા અંતરંગ, પવિત્રતા અંતરંગ, બધું અંતરંગ, બધું પોતાનું પોતામાં, એના આધારે નીકળે. ખ્યાલ આવે છે, અમે તો અમારું બધું સાથે લઈને નીકળીએ, રાઈટ, અમારું ખાવા પીવાનું, અમારું કેટરિંગ, અમારું ફલાણું ઢીકું બધું સાથે. એવી રીતના મુનિરાજ નીકળ્યા છે મોક્ષ માર્ગ ની યાત્રા ઉપર, પણ બધું સાથે લઈને નીકળ્યા. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે. આચાર્ય દેવે મિથ્યાત્વની ડેફિનેશન કહી, બે ડેફિનેશન કહી. મિથ્યાત્વ કોને કહેવાય, સામાજિક ધ્યાનથી, મિથ્યાત્વ કોને કહેવાય, અશુભ ભાવમાં મજા માને અને શુભ ભાવમાં ધર્મ માને એનું નામ મિથ્યાત્વ. શું કીધું, જલ્દી, અશુભ ભાવમાં મજા, તેમાં પાપ ભાવમાં, તેમાં પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં, ખ્યાલ આવે કે એમાં શું માને મજા. આ મિથ્યાત્વનું લક્ષણ છે. કોઈ પકડી લેજો, અંદરમાં બે માંથી એકે વાત છે, દેવ છે તો જીવ મિથ્યાદૃષ્ટિ છે. ભગવાનમાં અનુયાયી નથી, ભગવાનનો ભક્ત નથી. તું ભલે આવીને રોજ દર્શન કર, પૂજા કર, બધું કર, પ્રવચન સાંભળ, પણ તું ભગવાનનો અનુયાયી નથી, તું ગુજરાતી નો અનુયાયી નથી. અગર આ બે અંદરમાં અભિપ્રાય મિથ્યા ચાલે છે તો તું મિથ્યાદૃષ્ટિ છે. કયા બે ભાવ કીધા, કયો બે અભિપ્રાય કીધો, અશુભ ભાવમાં મજા, મજા આનંદ પ્રભુતા, સમજાય છે, તૃપ્તિ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી, તેમાં પાપ ભાવ, કરવું કરાવવું અનુમોદવું, પાપ ભાવ. અરે વાહ, બહુ સરસ, અરે બરાબર, ખ્યાલ આવે છે. તો અશુભ ભાવમાં મજા માનવી એનું નામ મિથ્યાત્વ, અને શુભ ભાવમાં ધર્મ માનવો એનું નામ મિથ્યાત્વ. સમજી લેજો આ ઉપયોગ ક્યાં જાય, સમજી લેજો આ વીર્ય, સમય, ઉપયોગ, શક્તિ, શ્રદ્ધાન, અભિપ્રાય ક્યાં જઈ રહી છે, એનું મુખ્ય આવશે, એનું ફળ શું આવશે, એનું રિઝલ્ટ શું આવશે. આપણને નથી ખબર કે આપણે પ્રાપ્ત પર્યાયમાં એવા તન્મય થઈ ગયા, આપણે આગળ પાછળ વિચારતા નથી, આપણે ભૂતકાળમાં કેટલું રખડીને આવ્યા છે એનો વિચાર નથી કરતા. એટલે તમને લાસ્ટ ટાઈમ કીધા હતા ને શુદ્ર ભાવ, કેટલા કીધા હતા, ઘણા બધા કન્ફ્યુઝન થઈ ગયા, તમે શું બોલ્યા, બધા આંકડા તો કઈ સમજાયા જ નહીં, શું ના સમજાવી. શુદ્ર ભાવ એક અંતર મુહૂર્તમાં જીવ કેટલા કીધા હતા, 36,336 શુદ્ર ભાવ કરે, નહીં 66,000, કેટલા
36,336 કોને કહેવાય બોલો? 36,336 બહુ. એક અંતર મુહૂર્ત માં એ પાંચે ઇન્દ્રિયા કરી રહ્યા છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય, પંચેન્દ્રિય માં. ખ્યાલ આવે કે મનુષ્ય અપર્યાપ્ત સમૂર્છન મનુષ્ય કેટલા બધા બહુ કરી રહ્યા. કોના પરમાં જાય છે બોલો? અને આની દશામાં પૂછી જશું પછી પ્રિયંકા, કોણ આપણને સમજાવશે, કોણ આપણને કહેવા આવશે? સાંભળવાની યોગ્યતા મળી જશે. આ કાનનો દુરુપયોગ કરશું તો સાંભળવાની યોગ્યતા મળી જશે. આંખનો દુરુપયોગ કરશું તો આંખ નહીં મળે, મનનો દુરુપયોગ કરશું તો મન નહીં મળે. અને તો એટલા બધા ઉદાહરણ લખીને આવી હતી જો આ સ્વતંત્રતા છે, કઈ ગાથા ચાલવાની હતી, કેટલા ઉદાહરણ લખીને આવી હતી, કઈ વાત ચાલે ઇટ ઇઝ ઓકે. પણ સમજો જે વાત ચાલે છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ ચાલે. મેં ત્યાં તમને લક્ષણ શું કીધા? અશુભ ભાવમાં અશુભ ભાવ હોવો આવવો અલગ વાત છે, એ તો જાણીને પણ આવી છે. ભૂમિકા અનુસાર ગુણસ્થાન પ્રમાણ, પણ એમાં મજા નથી માનતા, એમાં સજા માને છે. એમાં મજા માની હોત તો કોઈ ચક્રવર્તી પછી છોડીને વયા ન ગયા હોત, એનો પુરુષાર્થ ન કર્યો હોત, એનો અભ્યાસ ન કર્યો હોત. તમને સમજાય છે? અશુભ ભાવમાં મજા અને શુભ ભાવમાં ધર્મ. અને બીજી પછી ભાષા કહી કોની? મિથ્યાત્વની. ગેયોમાં ભાગલા પાડવા, હવે ભાગલા સમજાય ને, ભાગલા ડિવિઝન, ભાગ પાડવા ગેયોમાં. જે એટલે આ બધું જે જાણવા યોગ્ય છે મારાથી ભિન્ન છે. બે પાર્ટી કરો, એક સ્વ અને એક પર, એક હું અને એક બધા પર જે, એમાં શું કરે છે? ભાગલા પાડે છે, ડિવિઝન કરે છે. આ સારું અખરા સવારથી રાતા ચાલે છે, કોઈ સમજાય છે? બોલો રૂપાને નો ફેવરેટ કલર કયો? અમને રેડ બહુ ગમે, બ્લુ તો અમને જરાય ન ગમે, કોઈ સમજાય છે? ગ્રીન તો જરાય ન ગમે. આ શું કહ્યું? શું કહ્યું? ગેયોમાં ભાગલા પાડ્યા, આ વર્ણમાં ભાગલા પાડ્યા, આ કલરમાં, કપડામાં, ઘરમાં, ગાડીમાં, આમાં તેમાં, જે પણ ગેય છે, જે પણ પર પદાર્થ છે, એમાં નિરંતર શું કરે છે? ભાગલા પાડે. કોઈ સમજાય છે કે નહીં? ગેયોમાં ભાગલા સમજાય છે? તને કોઈ અધિકાર નથી એ ગેયોમાં ભાગલા પાડવાનો કે આ સારું છે ના ખરાબ છે. અરે ગેય છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ, સર્વે માના પુદગલ એક સ્વભાવ. એટલે પતિ પત્ની ને વૈરાગ આવી ગયો અને પછી એમ કીધું કે ચલો દીક્ષા લઈ લે, તું આજીવા માતા બની જાઓ, મુનિરાજ બની જાઓ. અને પછી એ લોકોનું ઘર હતું, બે જણા રહેતા હતા અને ઘર માંથી નીકળ્યા અને એ પત્ની એ શું કર્યું? તાળું માર્યું ઘર ને. તો પતિએ શું કીધું? ચલો પાછા. કેમ તારું મારવાની શું જરૂર છે? હવે જે પદાર્થ તમે છોડીને જાઓ છો, જે છૂટું જ છે, જે તમારા સુખ દુઃખ નો કારણ નથી, આધાર નથી, હવે હજી તમને એને તારું મારવાનો ભાવ થાય છે તો એનો મતલબ કે વૈરાગ નથી. કેવી રીતે જતા છે? મને તો ઘણી રીતે ચક્રવર્તી દીક્ષા લેતા છે, કેવી રીતે જતા હશે? ખ્યાલ છે? પછી બીજી વાર જરા વધારે તૈયારી કરી આગળ ગયા, ખ્યાલ છે? પછી એક કઈક ચમકતી વસ્તુ દેખાઈ, કઈ સોનું ચાંદી કઈ દેખાયું તો પતિએ શું કહ્યું? પતિએ કઈ જે પંજને જે કહ્યું એને થોડા ધૂળ નાખી દીધી. ચલો પાછા. શું જરૂર હતી? કોઈ સમજાય છે? એનો મતલબ હજી તૈયારી નથી. કેમ તને સોનું દેખાય છે? કેમ તને હીરો દેખાય છે? કેમ તને ચાંદી દેખાય છે? કેમ તને ચમકતી વસ્તુ? કેમ તને ધૂળ નથી દેખાય? ધૂળ દેખાય છે, ધૂળ નથી દેખાય. તમે જોજો પોતાના. રાજીભાઈ સમજાય છે શું કહું છું? ગેયોમાં ભાગલા પાડો, ખ્યાલ આવે છે? કઈ અહીંયા મારે એવું તમે જ્યુસ કે ખ્યાલ આવે છે? એક એક વસ્તુ, એક એક ગેયોમાં, એક એક પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં અજ્ઞાની જીવ સવારથી રાત શું કરે છે? ભાગલા પાડે, ભાગલા પાડે, ભાગલા પાડે છે. આ મિત્રાત્મનું ચિહ્ન છે. ક્યાંથી રહે? તમે આવ્યા છો, મને દેખાયા નહીં તમે. મિત્રાત્મનું ચિહ્ન સમજાય છે? આ ભાગલા પાડવા એ મિત્રાત્મનું ચિહ્ન. ત્રણ વસ્તુ થઈ ગઈ, બોલો જલ્દી રૂપાભાઈ. ત્રણ વસ્તુ મિથ્યાત્વના ચિહ્ન, મિથ્યાત્વનું લક્ષણ સમજી લેજો અને આના પર અભ્યાસ નહીં કરો અને આને પુષ્ટ કરશો તો વિચારો શું થશે? અને આ બહુ પૂરો થઈ ગયો અને આ સંસ્કાર લઈને ગયા તો શું? એકાદ બહુ સ્વર્ગ મળી જશે, એનાથી શું, એનાથી શું થશે કહો? અને અહીંયા પણ સગવડતા, અનુકૂળતા, જેઓ લુપ્ત બુદ્ધિ, જેઓમાં આશક્તિ હશે તો પતિ ગયું વૈમાનિકમાં જશે, સ્વર્ગમાં જશે, દેવમાં જશે તો પતિ ગયું ત્યાં અટકી જશે. કેટલા દ્રઢ સંસ્કાર લઈને જવું પડશે. તમને ખ્યાલ આવે છે શું કહું છું? એક એક દિવસ, એક એક દિવસ શું, એક એક સમય આયુ કર્મ નો નીચે ખરી રહ્યો છે, ખરી રહ્યો છે, મૃત્યુ તરફ આગળ જઈ રહ્યા છે. વિચાર તો કરો. ત્રણ વાત કહી કીધી, જલ્દી ત્રણ વાત કહી કીધી, બોલો. અશુભ ભાવમાં મજા, શુભ ભાવમાં ધરમ. ધરમ આ ખતરનાક, બોલો. દુર્દેશિયા કાળમાં ન મળ્યા તો વાત સાંભળવા ન મળે એ શુભ ભાવમાં ધરમ નથી. બધાએ ઉડાવી દીધું વાત ને, એ શુભ ભાવ ઉડાવે છે. ગુરુદેવજી શુભ ભાવ ને નથી ઉડાવ્યો, શુભ ભાવમાં ધર્મ બુદ્ધિ ઉડાવી. શું ઉડાવ્યું છે? શુભ ભાવમાં ધર્મ બુદ્ધિ. કોઈ સમજાય છે? અને જે શુભ અશુભ ભાવ થી જે રહીત તારું શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપ સમજાયું, અને એ સ્વરૂપ ના આશ્રય ધર્મ થશે એ વાત સમજાવી. સ્વરૂપ નો આશ્રય નહીં લે તો ત્રણ કાળમાં ધર્મ ની પણ ઉત્પન્ન નહીં થાય. શુભ ભાવ થઈ જશે, એમાં સંતુષ્ટ થઈ જશે, પણ એમાં ધર્મ નથી. શું શું ગજબ વાત છે! સિદ્ધ પરમેશ્વર આપણે આપણા પ્રતિબિંબ છે, પ્રતિબિંબ ના સ્થાને. બોલો, મિરર માં શું દેખાય? ચહેરો. હવે આ ચહેરા પર ઢાક ન હોય તો મિરર માં નહીં દેખાય ને, અહીંયા નહીં હોય તો નહીં દેખાય ને, રાઈટ? બીજા ગજાને રાઈટ. અહીંયા ઢાક નહીં હોય, અહીંયા કુર્તી નહીં હોય, અહીંયા નહીં હોય તો નહીં દેખાય. તો એક્ઝેક્ટલી સિદ્ધ ભગવાન નું સ્વરૂપ, મારું સ્વરૂપ કેવું છે? સિદ્ધ ભગવાન. તો સિદ્ધ ભગવાન માં કોઈ ઢાક છે, કોઈ રાગ છે, કોઈ વિકાર છે? તમે ક્યાં સમજનાર? કોઈ કોઈ શરીર છે, કોઈ કર્મ છે, કોઈ બંધન છે, કોઈ સંસાર છે? નથી. તો જેવું એવું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ. સમજાય છે? ચૈલી બેન કે હાર પડે છે, બેસે છે. વાત અંદરથી, અંદરથી અવાજ આવો છે કે હા આ વાત બરાબર છે. લોજિક થી વાત છે, જો પૂરી વાત લોજિક થી છે. જે હે છે હે છે, તું એને ગમે તેટલું ઉપાડે માન, તો એ ઉપાડે નથી થવાનું. જે હે છે એમાંથી તું સુખ માને, સુખ નહીં મળે. જે છે એને તું તારા કરવા માંગે, નહીં થાય. તમે ભાઈ બધાને ખ્યાલ આવે છે? નહીં થાય ત્રણ કર્મ નહીં થાય. કાલે કાલે બહુ આનંદ લીધો હે ને? કે ઉપાદે શું કહો? બોલો. ભાવાર્થ નો વાંચી શકે, પણ ઇટ ઇઝ ઓકે. મિથ્યાત્વ લક્ષણ સમજાયું? શુભ ભાવ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શુભ ભાવમાં ધર્મ બુદ્ધિ અટકી ગયા. પેલા મેં બે કલાક પ્રયત્ન કર્યા, હવે ચાર કલાક વાંચી. પેલા આટલું આવતું હતું, હવે આટલું આવડે છે. શ્રેષ્ઠ વધી ગયું એમાં અટકી ગયું, એમાં સંતુષ્ટ થઈ ગયો. થોડું ચિંતન મંથન વધી ગયું એમાં અટકી ગયું. બહુ ગજબ વાતો છે. ચલો ઠીક છે, તો હવે જો આપણે ખાલી આ વાંચીએ, એટલી આનો ભાવાર્થ વાંચી લે. હવે જો આગળ જો, જીસ પ્રકાર થઈ ગયો, થઈ ગયો પાલ. જીસ પ્રકાર સ્ત્રી સાથ મેં હોને સે માર્ગ મેં સુખપૂર્વક ગમન હોતા હોય. હવે બોલો, આ ગાથામાં કે જે સ્ત્રી એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ માં વાત છે, એ સ્ત્રી સાથ મેં હોને સે માર્ગ મેં સુલભતા હોતી હે ને? કંઈક જમવાનું પ્રોપર ટાઈમે આપી દેશે, વસ્તુ પ્રોપર ટાઈમે આપી દેશે, એટલે આપણને શું કઈ ટેન્શન નહીં, બરાબર ને? આના પછીની વાતોમાં એનો જબરજસ્ત નિષેધ કર્યો છે. એ ભયંકરમાં ભયંકર, અગર આ સંસારમાં અટકવાનું ને મોહ ઉત્પન્ન કરવાનું કારણ છે તો નિમિત્તની અપેક્ષા એ સ્ત્રી છે. એટલે પુરુષ એ સ્ત્રીની માટે સમાન હોય, સ્ત્રી એ પુરુષ માટે. એના મેં એક્ઝામ્પલ 8-10 પ્રથમાનીઓ એક્ઝામ્પલ લખ્યા હતા કે એક એક જીવ કેવા કેવા સંસારમાં અટકીને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. એમાં પ્રસિદ્ધ ઉદાહરણ ગુરુજીના પ્રવચનોમાં હજાર વાર આપણે સાંભળ્યું છે, કુરુમતી 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 બ્રહ્મદત્ત ચક્રવર્તી સાતમી નરકમાં ચાલ્યો જાય છે. કોના રાગમાં, કોના મોહમાં? સ્ત્રીના મોહમાં. આના પછીની ગાથા છે, થોડી લઈ લો તમને ખ્યાલ આવશે. પોઈન્ટ સમજાય છે? પોઝિટિવ નેગેટિવ બે ઉદાહરણ છે. એક વાત સમજો, અહીંયા પાછળ ગાથા છે કે સ્ત્રીનો ઉપદ્રવ એ સંસારનું કારણ છે. પછી વિચારતો છો થોડું શાંતિથી કે સ્ત્રીનો ઉપદ્રવ એ સંસારનું કારણ નથી, સ્ત્રી પ્રત્યેનો મોહ એ ઉપદ્રવ છે અને એ સંસારનું કારણ છે. કારણ કે ઘણા પ્રથમાનિયોગમાં ઉદાહરણ એવા છે કે સ્ત્રીનો અત્યંત મોહ હોવા છતાં પણ ભેદ જ્ઞાનના બળે એ મોહ તૂટ્યો પણ છે. એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે વજ્રબાહુ. સાયનું જ ઉદાહરણ વજ્રબાહુ. અત્યંત આસક્ત પોતાના સ્ત્રીમાં, પોતાની પત્નીમાં એટલો તીવ્ર લાભ, બરાબર છે? લગ્ન થઈ ગયા પછી સાળો આવ્યો, સાળો આવે ને બે ચાર દિવસે લેવા માટે, ખ્યાલ આવે ને? સમ્યક ભાઈ સાંભળી લેજો ઉદાહરણ બરાબર, એનામાંથી કઈ શીખવું હોય તો શીખી લેજો. ખ્યાલ આવે છે? અત્યંત આશક્ત. હવે અલગ સારાએ કીધું કે ભાઈ હું તો લઈ જઈશ મારી બેન ને થોડા દિવસ માટે, તો આવું જ પડે ને, તો જે પણ રિવાજ રસમ છે. તો ઓલો આ વજ્રબાહુ કે ના ના, હું તો નહીં રહી શકવાનો, હું તો આવી સાથે. તો હવે શું કે સારો બોલો, ચાલો હવે બીજું તો શું થાય. ખ્યાલ આવે છે? તો એની સાથે જાય છે. હવે જો તમે ટર્નિંગ પોઈન્ટ જુઓ, હવે સાથે જાય છે, એ લોકો સાથે જાતા હોય છે, અને રસ્તામાં એક શિલા ઉપર એક યુવાન મુનિ મુનિરાજ ધ્યાનમાં બેઠા હોય, એક મુનિરાજ. ખ્યાલ આવે? એમની સૌમ્ય મુદ્રા, એમની શાંત મુદ્રા, એમની વિતરાગ મુદ્રા, સમજાય છે? એમની સમતામય મુદ્રા જોઈને બધા એમના દર્શન કરવા માટે ઉતરે છે, રથમાંથી જે પણ, સમજાય છે? છોટું છોટું મુનિરાજના દર્શન કરવા, સાંભળ્યું ને ઉદાહરણ, મુનિરાજના દર્શન કરવા માટે બધા ઉતરે, ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે, દર્શન કરે છે. વજ્રબાહુ હતા તો અભ્યાસી, સ્વાધ્યાયી. ખ્યાલ આવે છે? ભેદગાની ખબર હતી કે ભલે આસક્તિ છે, મોહ છે, પરંતુ આ મોહ અનંત દુઃખનું કારણ છે. ક્યારે કહીએ જેના પ્રત્યે રાગ કરીએ છીએ, મોહ કહીએ છીએ, એક બહુ સિમ્પલ ફોર્મ્યુલા એ દેખાડી દો અંદરમાં કે એ જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ અને મોહ, કે પદ હોય કે વ્યક્તિ હોય, વસ્તુ હોય, ક્ષયક્ષમ જ્ઞાન હોય, રૂપિયા પૈસા હોય, ઘર દોલત હોય, ગમે તે હોય, એ મારી સાથે આવવાના નથી અને હું એની સાથે કાયમ રહેવાનો નથી. બસ આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો ઉતરે છે, દર્શન કરે છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, વંદના કરે છે, અને વજ્રબાહુના ભાવ બદલાઈ જાય. ત્યાંને ક્યાં બોલો, વિચાર કરો, પરિણામોની વિચિત્રતા જો, પર્યાયની સ્વતંત્રતા જો, ક્રમબદ્ધ પર્યાય જો, ઉપાદાનની તૈયારી હોય અને નિમિત્ત આસમાનમાંથી ન આવે એવું બને નહીં. હવે એટલા ભાવથી દર્શન કરે છે, એટલા ભાવથી દર્શન કરે છે, તેનો સારો કે છે, અ જીજાજી શું વિચાર છે, મસ્તી કરે છે, મસ્તી કરે છે, દીક્ષા લેવાનો વિચાર છે, એમ કે છે. અને વજ્રભાવ કે છે, તે તો મારા મનની વાત બોલી દીધી, અને શું વાત કરો. અને પછી એ કે છે, હવે હું તમને દીક્ષા લઈ લેશો, અને એને એને ખબર છે કે અરે આ તો મારા બેનના મોંમાં આટલો ફસાયેલો છે, આ તો દીક્ષા તો બહુ જૂની વાત છે, અને તમે દીક્ષા લેશો તો હું પણ તમારી સાથે દીક્ષા લઈશ. ખ્યાલ આવે ને? અને સિરિયસલી વજ્રબાહુ ત્યાં એ મુનિરાજ પાસે દીક્ષા લઈને દિગંબર સંત થઈ જાય. પછી પત્ની આજીકા થઈ જાય છે, સારો પણ દીક્ષા લઈ લે છે. હવે તમે વિચાર કરો, સિનારિયો કેટલો ચેન્જ થયો, કયા ભાવથી જતા હતા, કયો અભિપ્રાય હતો, કેવો રાગ હતો, કેવો મોહ હતો. ખ્યાલ આવે છે? દેશભૂષણ કુલભૂષણ. અને પછીની વાત લઈ લઉં છું, નેક્સ્ટ ટાઈમ બધું રીડિંગ કરી દઈશ. દેશભૂષણ કુલભૂષણ બોલો, બે ભાઈઓ, ખ્યાલ છે ને? તો બે ભાઈઓ કેટલા વર્ષો નાના હતા ત્યારથી ગુરુકુલમાં ભણવા ચાલ્યા ગયા હતા પહેલા. એના પછી એની બેનનો જન્મ થયો, એ ત્યારે તો વોટ્સએપ હતો નહીં કે બેનનો ફોટો મોકલે, કે સમજાય છે? ડેટે ન્યુ કે મારી બેનનો જન્મ મારા અમારા પછી થયો છે, રાઈટ? હવે એ લોકો આવ્યા, બધાને ખબર છે ઉદાહરણ, એ લોકો આવ્યા અને હજી તો એ લોકોનું સ્વાગત કરવા માટેની તૈયારી ચાલી રહી હતી મહેલની બહાર. ત્યાં એ વિન્ડો જરોખો, એટલે વિન્ડોમાં એની બેન ઉભી હતી એના બે ભાઈઓને જોવા માટે. ઇવન શી વોઝ વેરી હેપી, પોઈન્ટ સમજાય છે? તો એ બે ભાઈઓને જોવા માટે ઉભી હતી, અને આ લોકો બેવને એના સાથે મોહ થઈ ગયો, અને દેવ ત્યાં લડવા માંડ્યા કે હું આની સાથે લગ્ન કરીશ, હું આની સાથે લગ્ન કરીશ. વિચાર કરો પરિણામોની વિચિત્ર. અને મંત્રી આવે છે, મંત્રી કહે છે, અરે તમે કેમ ઝઘડો છો? તો કહે છે કે અરે મારે આની સાથે લગ્ન કરવા છે, ને ભાઈ કે છે મારે કરવા છે, ને હું જ કરીશ, હું જ કરીશ. ઓહો, મંત્રી સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે, અને એને થાય છે કે અરે તમે શું કરી રહ્યા છો, અરે તમને ખબર છે આ કોણ છે, કોણ છે? તો કે આ તો તમારી બેન છે. વિચાર કરો, ભાવોમાં એવો જબરદસ્ત પૈસો આવે છે, એટલો વેરાગ આવે છે કે અંદર મહેલમાં પ્રવેશ કરવાની બદલે ધીમે કરી દીક્ષા ધારણ કરીને વન જંગલમાં નીકળી જાય. ખ્યાલ આવે છે? જંબુ સ્વામી, બીજું ઉદાહરણ જલ્દી પૂરું કરવું, સમય થઈ ગયો. જંબુ સ્વામી, ચાર ચાર પત્ની, એકની ચાર, વિચાર કરો. અને માતા પિતાને થાય છે કે અરે એક વાર લગ્ન કરી લે બેટા, અને એને પૂરો વિશ્વાસ છે માતાને કે આ પત્ની એને વશીભૂત કરી લે. પણ જેના અંદરમાં સાચું વૈરાગ હોય, સાચી સાચું જ્ઞાન હોય, સાચી વિરક્તતા હોય, સાચી સમજણ હોય, આત્મજ્ઞાની હોય, અંતરંગમાં સુખ જોઈ લીધું હોય, એને પરમાણુ માત્રમાં પણ સુખ નહીં દેખાય. ચાર પત્ની છું, છાન મજા રાની આવશે તો પણ એની શ્રદ્ધા એની દ્રઢતા એના વૈરાગ્ય હલાવી નહીં શકે. એટલું જ નહીં, એમાં તો ગજબ વાત, એક ચાર પત્ની સવારના આર્જિકા માતા થઈને રાતની ચર્ચાથી, અને જંબુ સ્વામી તો દીક્ષા લેવાના જ હતા એટલે એને તો લઈ જ લીધી, એની સાથે સાથે માતા પિતા અને એની સાથે સાથે 500 કે 700 વિદ્યુત ચોર જે ચોરી કરવા આવ્યા હતા એમને પણ તત્વ ચર્ચા સાંભળીને અંદરમાં પરિવર્તન થઈ ગયું અને 700 ચોરોએ પણ દીક્ષા લઈ લીધી. વિચાર કર. અને આપણે શું કહીએ હજી, અંજન અંજન ચોર કહેવાય ને, અંજન ચોર. અમે ક્યાં છે, અમે શું કરી રહ્યા છે, અમે ક્યાં બેઠા છે, અમે શું ભોગવી રહ્યા છે, તો કે અતિન્દ્રિય આનંદ અવ્યાબાદ સુખને ભોગવી રહ્યા. અને હજી આપણે શું કહીએ, અંજન ચોર, અંજન ચોર, વિદ્યુત ચોર, વિદ્યુત ચોર. અબધા ચોર અબધા અંજન નિરંજન થઈ ગયા ભાઈ, ખ્યાલ આવે છે. ગચ્છકુમાર એક ઉદાહરણ જો તમે આગમના, ગચ્છકુમાર કોણ હતા, કોણ હતા ગચ્છકુમાર, અરે કોણ હતા બોલો, ગચ્છકુમાર કોણ હતા? હા એ તો બરાબર છે દીકડી, પણ કોણ હતા બોલો, બધા જીઓ ફેમસ થઈ ગયા ને પાછા, કેવી રીતના બોલો કોણ હતા? શ્રી કૃષ્ણ ના કઝિન ભાઈ હતા, શ્રી કૃષ્ણ ના કઝિન ભાઈ હતા. નિમના ભગવાન ને કેવળ જ્ઞાન થઈ ગયું, સમોસણમાં નિમના ભગવાન બેઠા હતા, ગચ્છકુમાર ની સગાન થઈ ગઈ હતી અને સમોસણમાં ઓમ ધ્વનિ સાંભળવા લાગ્યા, વૈરાગ આવ્યો, દીક્ષા લેવાનો ભાવ થયો અને સગાઈ તોડી નાખી. જેની સાથે સગાઈ થઈ એના પિતાને એટલો બધો ગુસ્સો આવ્યો કે મારી દીકરી સાથે સગાઈ તોડી નાખી, લગ્ન તોડી નાખ્યા અને એ ત્યાં સ્મશાનમાં શું કરી રહ્યા હતા, ત્યાં તપ કરી રહ્યા હતા અને એના પર ઉપસર કર્યો અને એ થયા અંતકૃત કેવડી. અંતકૃત કેવડી એટલે ઉપસર કર્યો, ગરમ ગરમ સીગડી માથા પર મૂકી, માથું આખું બળી રહ્યું હતું, શરીર બળી રહેતું, અંદરમાં કર્મ બળી રહ્યા હતા, તપની ઉગ્રતાથી ઘીરે શું કર્યું, અંતકૃત કેવડી થયા. અંતકૃત કેવડી એટલે કે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલી રહ્યા હતા, ઉપસર્ગ થયો, અંતરમાં ઉપયોગ ગયો, અંતરમાં થઈ ગયા, શપથની માંડીને આઠમું નવમું દસમું બારમું એટલું જ નહીં 13 અને 14 ગુણસ્થાનને પાર કરીને એ જીવ સિદ્ધ દશા પ્રગટ કરીને સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ ગયું. વિચાર કરો, ખ્યાલ આવે છે, સમજાય છે? ત્યારે કીધું તું ને, ત્યારે અજીન તો સાઈ સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત અવસ્થામાં હોય, રાજા હોય અને તલવાર કાઢીને યુદ્ધ કરવા માટે શું કાઢે, તલવાર બોલો. હવે તલવાર કાઢે છે ત્યારે પણ એ સમ્યક દ્રષ્ટિ છે, યુદ્ધ કરવાનો ભાવ કે ચારિત્ર રાગ છે. થોડા સમય પછી જોશો, ચલો આપણે રાજાને મળવા જઈએ, તો એ જેના હાથમાં તલવાર હતી એ રાજાના હાથમાં 2-4 કલાક 2-4 દિવસ પછી પીછી અને કમંડલ જોશો, અને જ્યાં એમ થશે કે ચલો ચલો એમના દર્શન કરવા જઈએ જંગલમાં, અને હાથમાં પીછી કમંડળ હતા અને હાથ પે હાથ ધરે છે, શપથશ્રેણી માંડીને એ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને અરિયંત ભગવાન સમોસણમાં બિરાજમાન થઈ ગયા અને ઓમ ધ્વનિ છૂટી રહી છે, હાથ પર હાથ ધરીને બેસી ગયા. પેલા શું હતું ઉપમા ભી, અરે બોલો, પેલા શું હતું તલવાર, પછી શું આવ્યું હાથમાં બોલો, એક ભાવમાં પીછી કમંડ, પછી હાથ પે હાથ, અને પછી અજીન તો ઓમ ધ્વનિ સાંભળતા સાંભળતા 2-4 દિવસ થયા, ત્યાં તો એ જીવ હાથે નહીં, પીછીએ નહીં, કમંડળે નહીં, સમોચરણ નહીં, શરીરે નહીં, કર્મ નહીં, અઘાતી કર્મ ગયા અને જીવ સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ ગયો. મિક્સચર ઓફ 2-3 ગાતા સુડે વિથ ટુ વિથ બેસિકલી સુડે ટુ ઘે ઘે ઉપાધે તત્વ મિથ્યાત્વના 3 લક્ષણ, અશુભ ભાવમાં મજા, શુભ ભાવમાં ધર્મ અને ગેયોમાં પર ગેયોમાં વિભાગ ભાગલા પાડવા, એ મિથ્યાત્વનું લક્ષણ છે. તો એ પાપથી, એ દોષથી, એ અપરાધથી આપણે સૌ બચીએ. આ કાળમાં આવા જ્ઞાની મળ્યા, આવી જીવાની મળી, આવો આત્માનું સ્વરૂપ સમજવા મળ્યું, તો આપણે શીઘ્ર શીઘ્ર આપણી માન્યતાને બદલીને મોક્ષ માર્ગના પ્રતિક થઈએ. એવી મંગળ ભાવ નિજ નિધિ નિજ ને બતાવી, યહ અનંત ઉપકાર હૈ જિસકે લિયે જિનવાણી માત કો વંદના શત બારી હૈ, વંદના શત બારી હૈ. અને કાંત મેં જિત બોધિની દ્વાદશાની પરમકારી દિવાણી માત નો, અમૃતોના અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો,
સદગુરુ દેવ નો, ધન્યતા પ્રચમતી ભગવતી માત નો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિકરાગ દિગંબર જૈન ધર્મ નો.
હવે 50 રૂપિયા લખ્યા.